એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આપણને વિચારતા કરી દે કે ભાઈ આપણા રોજબરોજના નિર્ણયો ખરેખર આપણા છે કે પછી કોઈ અદૃશ્ય શક્તિ આપણને દોરી રહી છે.
બિલકુલ, અને આ પુસ્તક એટલે ડોક્ટર રોબર્ટ ચિયાલ્ડિનીનું ખૂબ જ જાણીતું પુસ્તક ઇન્ફ્લુએન્સ, ધ સાયકોલોજી ઓફ પર્સ્યુએશન. ગુજરાતીમાં કહીએ તો પ્રભાવનું મનોવિજ્ઞાન. અને સાચું કહું તો આજની આ માહિતીના ધોધવાળી દુનિયામાં જ્યાં ચારે બાજુથી આપણું ધ્યાન ખેંચવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યાં આ પુસ્તકની સમજ કદાચ પહેલા કરતાં પણ વધુ જરૂરી બની ગઈ છે.
ખરું કહ્યું, આપણને એ સમજવામાં મદદ કરે છે કે કેવી રીતે અમુક મનોવૈજ્ઞાનિક યુક્તિઓ આપણી જાણ બહાર જ આપણને હા કેવડાવી દે છે. પછી એ ખરીદી હોય,
હા,
સોશિયલ મીડિયા પર કંઈક જોયું હોય,
હા,
કે પછી મિત્રો સાથેની સામાન્ય વાતચીત જ કેમ ના હોય,
બરાબર,
નોખો અભિગમ છે તેનાથી.
હા, ચોક્કસ. ડોક્ટર ચિયાલ્ડિની એક ખૂબ જ પ્રખ્યાત અમેરિકન સામાજિક મનોવિજ્ઞાની છે. મનામણા, સંમતિ, વાટાઘાટો આ બધા ક્ષેત્રોમાં તેમનું નામ મોખરે છે. પણ તેમની ખરી ઓળખ, તેમની જે વિશિષ્ટતા છે ને, એ એમની સંશોધન પદ્ધતિમાં છે. તેઓ ફક્ત એકેડેમિક રિસર્ચ કરીને અટક્યા નથી.
ઓહ, એટલે કે એમણે ખરેખર વાસ્તવિક દુનિયામાં જઈને અનુભવ લીધો.
બિલકુલ, આ પુસ્તક લખતા પહેલા એમણે લગભગ 3 વર્ષ અને એ પણ ગુપ્ત રીતે અલગ અલગ ભૂમિકાઓ ભજવી. ક્યારેક સેલ્સમેન બન્યા, ક્યારેક ફંડ ઉઘરાવનાર, ટેલિમાર્કેટર તરીકે પણ કામ કર્યું, જાહેરાત એજન્સીમાં પણ જોડાયા.
અરે વાહ.
આને કહેવાય સહભાગી અવલોકન, પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન. અને આને કારણે જ એમના તારણો ખાલી થિયરી નથી, પણ એકદમ પ્રેક્ટિકલ, અનુભવ સિદ્ધ છે. એમણે પોતે જોયું અને અનુભવ્યું કે પ્રભાવ પાડનારા લોકો ખરેખર કઈ રીતે કામ કરે છે.
આ ખરેખર જેને કહેવાય ને કે હાથ કાળા કર્યા. તો આ બધા અનુભવો અને સંશોધનનો નિચોડ શું છે? પુસ્તકનો મુખ્ય વિચાર શું કહે છે?
પુસ્તકનો મૂળભૂત વિચાર એ છે કે આપણે મનુષ્યો આટલી બધી માહિતી અને જટિલતાવાળી દુનિયામાં ઝડપથી નિર્ણય લેવા માટે અમુક માનસિક શોર્ટકટ્સ વાપરીએ છીએ, જેને આપણે અંદાજ, હ્યુરિસ્ટિક્સ કહી શકીએ. ચિયાલ્ડિની આને એક મસ્ત નામ આપે છે, ક્લિક વર રિસ્પોન્સ.
ક્લિક વર એ કઈ રીતે?
એમ સમજો ને કે કોઈ ચોક્કસ પરિસ્થિતિ કે શબ્દ, એટલે કે ટ્રિગર, આપણા મગજમાં એક બટન દબાવે છે, ક્લિક, અને તરત જ આપણા મનમાં એક જાણે ટેપ રેકોર્ડર ચાલુ થઈ જાય, વર, જે આપણને એક ચોક્કસ પૂર્વ નિર્ધારિત રીતે વર્તવા પ્રેરે છે આપોઆપ.
એટલે વિચાર્યા વગરની પ્રતિક્રિયા. પણ આ શોર્ટકટ્સ તો મદદરૂપ પણ હોય ને ઝડપી નિર્ણય લેવામાં, તો પછી સમસ્યા ક્યાં છે?
હા, મોટા ભાગે તો એ ફાયદાકારક જ હોય છે, પણ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે અમુક લોકો, જેને ચિયાલ્ડિની પાલન કરાવનારા વ્યાવસાયિકો, કમ્પ્લાયન્સ પ્રોફેશનલ્સ કહે છે,
જેવા કે
સેલ્સમેન, માર્કેટિંગવાળા, હા, સેલ્સમેન, માર્કેટર્સ, ક્યારેક રાજકારણીઓ, ક્યારેક થગ લોકો પણ, એ લોકો આપણા શોર્ટકટ્સને બરાબર ઓળખી જાય છે અને પછી જાણી જોઈને એનો ઉપયોગ કરે છે આપણી પાસે હા કેવડાવવા, ભલે એ વસ્તુ આપણા ફાયદામાં હોય કે ન હોય. આ પુસ્તક આવા મુખ્ય 6 પ્રભાવના હથિયારો, એટલે કે સિદ્ધાંતોની વાત કરે છે. એ કયા છે, કેવી રીતે કામ કરે છે, અને સૌથી અગત્યનું, એનાથી બચવું કઈ રીતે.
બરાબર, 6 હથિયારો. તો ચાલો એક પછી એક એમને સમજવાનો પ્રયત્ન કરીએ. મને યાદ છે પુસ્તકની શરૂઆતમાં પેલું ટર્કી માતાનું ઉદાહરણ આવે છે, ક્લિક વર સમજાવવા માટે. એ બહુ રસપ્રદ છે.
હા, એ ખરેખર અદ્ભુત ઉદાહરણ છે. વૈજ્ઞાનિકોએ શોધ્યું કે ટર્કી માતા એના બચ્ચાના ચીપ ચીપ અવાજ પ્રત્યે જ માતૃત્વની લાગણી અનુભવે છે. એ અવાજ એના માટે ક્લિક છે. હવે જુઓ, એમણે પ્રયોગ કર્યો. એક સ્ટફ્ડ પોલકેટ, જે ટર્કીનો કુદરતી દુશ્મન છે, લીધું, એમાં ટેપ રેકોર્ડર મૂકી ચીપ ચીપ અવાજ વગાડ્યો, અને ટર્કી માતા એ પોલકેટને પણ પ્રેમ કરવા લાગી.
શું વાત કરો છો?
હા, અને બીજી બાજુ જો એના પોતાના બચ્ચા કોઈ કારણસર ચીપ ચીપ અવાજ ન કરે, તો એ એમની અવગણના કરે છે, ભલે એ એના જ બચ્ચા હોય. આ છે ફિક્સ્ડ એક્શન પેટર્ન. અવાજ આવ્યો, ક્લિક, માતૃત્વ જાગ્યું, વહર.
અને આપણે માણસો પણ આવા ફિક્સ્ડ એક્શન પેટર્ન ધરાવીએ છીએ, જેમ કે પેલું મોંઘું = સારું. આપણે ઘણીવાર માની લઈએ છીએ કે વસ્તુ મોંઘી છે મતલબ સારી જશે.
બરાબર. અને ઘણીવાર દુકાનદારો આનો ફાયદો ઉઠાવે, કોઈ વસ્તુ વેચાતી ન હોય તો કિંમત ઘટાડવાને બદલે વધારી દે અને વેચાણ વધી જાય, કારણ કે આપણા મનમાં પેલું ક્લિક વહર ચાલુ થઈ ગયું.
અને એલન લેંગરનો પેલો ઝેરોક્સ મશીનવાળો પ્રયોગ એ પણ આ જ વાત કરે છે ને?
હા, બિલકુલ. એ પ્રયોગમાં જોયું કે જો કોઈ વ્યક્તિ લાઇનમાં આગળ જવા માટે વિનંતી કરે અને સાથે કારણ કે બીકોઝ શબ્દ વાપરે, તો લોકો એને આગળ જવા દેવાની શક્યતા વધી જાય છે.
ભલે કારણ ગમે તે હોય.
હા, ભલે કારણ સાવ મામૂલી હોય, જેમ કે મારે ઝેરોક્સ કોપી કઢાવી છે કારણ કે મારે ઝેરોક્સ કરાવવું છે, છતાં પણ કારણ કે શબ્દ સાંભળીને લોકોનું મગજ જાણે સ્વીકૃતિ માટે તૈયાર થઈ જાય છે, પેલું બટન દબાઈ જાય છે.
સમજાયું. તો ચાલો પહેલા સિદ્ધાંત પર આવીએ, પારસ્પરિકતા, રેસિપ્રોકેશન, લેવડ દેવડનો નિયમ. આ શું છે? મને લાગે છે આપણા ભારતીય સમાજમાં તો આ બહુ વણાયેલું છે, જેમ કે લગ્ન પ્રસંગે ચાંદલો કરવાની પ્રથા એ આનું જ ઉદાહરણ ગણાય.
ચોક્કસ, એકદમ સાચું ઉદાહરણ છે. પારસ્પરિકતા એટલે મૂળભૂત રીતે કોઈએ આપણને કંઈક આપલું હોય, કોઈ મદદ કરી હોય, તો એનું ઋણ ચૂકવવાની, બદલો વાળવાની એક તીવ્ર સામાજિક ફરજ આપણે અનુભવીએ છીએ. અને આ નિયમ એટલો શક્તિશાળી છે કે ક્યારેક આપણને ન ગમતી વ્યક્તિ તરફથી પણ જો કોઈ નાની ભેટ મળે તો પણ આપણે એનું ઋણ ઉતારવા માટે મોટી મદદ કરવા તૈયાર થઈ જઈએ છીએ. આનો દુરુપયોગ કઈ રીતે થાય? તો કોઈ જાણી જોઈને આપણને વણમાગી ભેટ આપે, જેમ કે મંદિરમાં કોઈ ફૂલ આપી દે, કે પછી સુપરમાર્કેટમાં કોઈ મફત નમૂનો ચખાડે, પછી આપણને અંદરથી એક દબાણ અનુભવાય કે આપણે કંઈક પાછું આપવું જોઈએ, જેમ કે દાન આપવું જોઈએ અથવા પેલી પ્રોડક્ટ ખરીદવી જોઈએ.
હા, અને ઘણીવાર પેલું અસમાન વિનિમય પણ થાય છે. નાની એવી ભેટ મળી હોય પણ ઋણી રહેવાની લાગણી એટલી અસ્વસ્થ કરે કે આપણે બદલામાં કંઈક મોટું આપી દઈએ.
બરાબર. અને બીજી એક યુક્તિ છે અસ્વીકાર પછી પાછી ખેંચ, અથવા ડોર ઇન ધ ફેસ ટેકનિક.
એ કેવી રીતે કામ કરે?
એમાં પહેલા કોઈ વ્યક્તિ તમારી પાસે એક મોટી અતાર્કિક માંગણી કરે, એવી માંગણી જે તમે લગભગ ના જ પાડો. દાખલા તરીકે, શું તમે દર અઠવાડિયે 5 કલાક અમારા માટે સ્વયંસેવા કરશો? તમે ના પાડો. પછી એ તરત જ પીછેહટ કરે અને નાની વધુ વાજબી માંગણી મૂકે. ઓકે, તો કંઈ નહીં, શું તમે ફક્ત એક વાર માટે આ 15 મિનિટનું ફોર્મ ભરવામાં મદદ કરશો?
ઓહ, એટલે પહેલા મોટી ના પડાવી, પછી નાની હા પડાવવાનો પ્રયાસ.
હા, પેલી નાની માંગણી હવે એક છૂટછાટ જેવી લાગે છે, જાણે એણે આપણા માટે કંઈક જતું કર્યું. એટલે પારસ્પરિકતાના નિયમ મુજબ આપણને પણ કંઈક જતું કરવાની, એટલે કે હા પાડવાની ફરજ લાગે છે.
સમજાયું. એટલે કોઈક કંઈક આપે એટલે આપણે પાછું આપવા બંધાયેલા અનુભવીએ, પણ જો આપણે એકવાર કોઈ નાની વાત માટે હા પાડી દઈએ પછી શું થાય એ આપણને બીજા સિદ્ધાંત તરફ લઈ જાય છે, બરાબર? પ્રતિબદ્ધતા અને સુસંગતતા.
બરાબર. આ સિદ્ધાંત એમ કહે છે કે આપણે એકવાર કોઈ ચોક્કસ મત, નિર્ણય કે વલણ અપનાવી લઈએ, પછી એની સાથે સુસંગત રહેવા અને દેખાવા માટે આપણા પર એક મનોવૈજ્ઞાનિક દબાણ આવે છે. આપણે જે કહ્યું કે કર્યું હોય એનાથી ફરી જવું આપણને ગમતું નથી. સમાજ પણ સુસંગત લોકોને વધુ પસંદ કરે છે. અને આ પ્રતિબદ્ધતાની અસર ક્યારે વધારે મજબૂત બને? જ્યારે એ પ્રતિબદ્ધતા સક્રિય હોય, એટલે કે આપણે કંઈક લખ્યું હોય કે કર્યું હોય, જ્યારે જાહેર હોય, બીજા લોકો જાણતા હોય, અને જ્યારે પ્રયત્નશીલ હોય, એટલે કે એમાં આપણી મહેનત લાગી હોય.
આનો ક્લાસિક ઉપયોગ પેલી ફૂટ ઇન ધ ડોર ટેકનિકમાં જોવા મળે છે, નહીં?
હા, એકદમ. એમાં શું થાય, પહેલાં કોઈ તમારી પાસે એક સાવ નાની, સહેલાઈથી માની શકાય એવી વિનંતી લઈને આવે. ધારો કે શું તમે તમારા ઘરની બહાર ડ્રાઇવિંગ સેફ્ટી માટેનું આ નાનકડું સ્ટીકર લગાવશો?
ઘણા લોકો હા પાડી દે.
હા, એમાં શું વાંધો હોય?
બરાબર. પણ એકવાર તમે હા પાડો એટલે તમારી પોતાની નજરમાં તમારી છબી બદલાય છે. તમે હવે સુરક્ષિત ડ્રાઇવિંગને સમર્થન આપનાર નાગરિક બની ગયા. પછી થોડા અઠવાડિયા પછી એ જ વ્યક્તિ પાછી આવે અને આ વખતે એક મોટી વિનંતી કરે, હવે શું તમે તમારા બગીચામાં આ મોટું, કદાચ થોડું કદરૂપું દેખાતું ડ્રાઇવ કેરફુલીનું બોર્ડ લગાવશો?
ઓ, હવે પેલી નાની હા પાડી હતી એટલે મોટી હા પાડવાનું દબાણ આવે.
હા, કારણ કે હવે તમે તમારી પેલી નવી બનેલી સ્વછબી સાથે સુસંગત રહેવા માંગો છો, એટલે મોટી વિનંતી સ્વીકારવાની શક્યતા ખૂબ વધી જાય છે.
અને પેલું કોરિયન યુદ્ધવાળું ઉદાહરણ એ તો ખરેખર ચોંકાવનારું છે. હા, એ દર્શાવે છે કે આ સિદ્ધાંતનો કેટલો ગંભીર ઉપયોગ કે દુરુપયોગ થઈ શકે છે. ચીની સૈનિકોએ અમેરિકન યુદ્ધ કેદીઓ પાસે પહેલાં સાવ નજીવા સરકાર તરફી નિવેદનો લખાવ્યા, પછી ધીમે ધીમે એમને મોટા અને મોટા સહયોગ માટે તૈયાર કર્યા. કેદીઓ પોતાની અગાઉની નાની પ્રતિબદ્ધતાઓ સાથે સુસંગત રહેવાના પ્રયાસમાં વધુને વધુ સહકાર આપતા ગયા.
બાપરે, એટલે આપણે આપણી જ કહેલી વાત કે કરેલા કામ સાથે બંધાઈ જઈએ છીએ, પણ ઘણીવાર આપણને ખબર નથી હોતી કે શું કરવું, ત્યારે આપણે શું કરીએ? આસપાસ જોઈએ છે, બરાબર, અને એ આપણને ત્રીજા સિદ્ધાંત પર લાવે છે, સામાજિક પુરાવો, સોશિયલ પ્રૂફ. સત્ય એ છે જે બીજા કરે છે.
સાચી વાત. જ્યારે આપણે અનિશ્ચિત હોઈએ કે કોઈ પરિસ્થિતિ અસ્પષ્ટ હોય, ત્યારે આપણે સાચું શું છે તે નક્કી કરવા માટે બીજા લોકો શું કરી રહ્યા છે તે જોઈએ છીએ. જો ઘણા બધા લોકો કોઈ ચોક્કસ રીતે વર્તી રહ્યા હોય તો આપણે માની લઈએ છીએ કે એ જ સાચો રસ્તો હશે.
જેમ કે ટીવી શોમાં પેલું તૈયાર હાસ્ય વાપરે છે.
હા, એ આનું ઉત્તમ ઉદાહરણ છે. આપણે બીજાને હસતા સાંભળીએ એટલે આપણને પણ એમ લાગે કે જોક ખરેખર રમૂજી છે, ભલે ન હોય.
અને આ સિદ્ધાંત ક્યારે વધુ અસરકારક બને છે?
બે પરિસ્થિતિમાં ખાસ. એક, જ્યારે આપણે અનિશ્ચિત હોઈએ, આપણને પોતાને ખાતરી ન હોય કે શું કરવું, અને બીજું, જ્યારે આપણે આપણા જેવા સિમિલારિટી લોકોને કંઈક કરતા જોઈએ.
ઓહ, એટલે જ પેલી ઓનલાઈન શોપિંગ સાઇટ્સ પર તમારા જેવા ગ્રાહકોએ આ પણ ખરીદ્યું જેવી ભલામણો આટલી અસરકારક હોય છે, કારણ કે આપણા જેવા લોકો છે.
બરાબર. અને આની એક નકારાત્મક બાજુ પણ છે જે ખૂબ ગંભીર છે, બાયસ્ટેન્ડર ઇફેક્ટ.
એટલે પેલું, કોઈ મુસીબતમાં હોય અને ઘણા લોકો હાજર હોય પણ કોઈ મદદ ન કરે.
હા, એવું એટલા માટે થાય છે કે દરેક વ્યક્તિ બીજા સામે જુએ છે. જો બીજા કોઈ કંઈ નથી કરતા તો દરેક જણ એમ માની લે છે કે કદાચ પરિસ્થિતિ ગંભીર નથી અથવા મદદ કરવાની જવાબદારી બીજા કોઈની છે. આને બહુમતીની અજ્ઞાનતા કહેવાય છે. બધા અનિશ્ચિત હોય છે અને બીજાના નિષ્ક્રિય વર્તનને સાચું માની લે છે.
ખરેખર વિચારવા જેવી વાત છે. તો આપણે બીજા શું કરે છે એ જોઈએ છે, ખાસ કરીને આપણા જેવા લોકો શું કરે છે. પણ જો કોઈ વ્યક્તિ આપણને ગમતી હોય તો એની વાત માનવાની શક્યતા વધી જાય ને. અને એ છે ચોથો સિદ્ધાંત, પસંદગી, લાઇકિંગ.
હા, સીધી વાત છે. આપણે જેમને ઓળખીએ છીએ અને પસંદ કરીએ છીએ એમની વિનંતીઓ આપણે સહેલાઈથી સ્વીકારી લઈએ છીએ, અને જે લોકો આપણી પાસે કંઈક કરાવવા માંગે છે એમને આ વાત બરાબર ખબર છે, એટલે તેઓ આપણને ગમતા બની જવાના પ્રયત્નો કરે છે.
કઈ રીતે? એવા કયા પરિબળો છે જે પસંદગી વધારે છે?
ઘણા છે. પહેલું તો છે શારીરિક આકર્ષણ, ફિઝિકલ એટ્રેક્ટિવનેસ. આપણે જાણતા અજાણતા દેખાવડા લોકોને વધુ સારા, વધુ સક્ષમ માની લઈએ છીએ. આને હેલો ઇફેક્ટ કહેવાય.
બીજું,
સમાનતા,
સિમિલેરિટી.
હા, બરાબર. આપણને એવા લોકો ગમે છે જે આપણા જેવા હોય, જેમના મંતવ્યો, શોખ, પૃષ્ઠભૂમિ આપણી સાથે મળતા આવતા હોય. એટલે જ સેલ્સવાળા ઘણીવાર વાતચીતમાં કોમન ગ્રાઉન્ડ શોધવાનો પ્રયાસ કરે છે. અરે વાહ, તમે પણ ક્રિકેટના શોખીન, અથવા ઓ, હું પણ એ જ શહેરમાં રહેતો હતો.
હા, અને પ્રશંસા, વખાણ કોને ન ગમે?
ચોક્કસ, વખાણ આપણને ગમે છે, ભલે આપણને ખબર હોય કે એ કદાચ સાચા દિલથી નથી. એના પ્રત્યે આપણી પ્રતિક્રિયા મોટે ભાગે હકારાત્મક જ હોય છે.
પછી સંપર્ક અને સહકાર, કોન્ટેક્ટ એન્ડ કોઓપરેશન.
હા, જે લોકો સાથે આપણે વધુ સમય પસાર કરીએ અથવા કોઈ સામાન્ય ધ્યેય માટે સાથે મળીને કામ કરીએ એમના પ્રત્યે આપણને લગાવ થઈ જાય છે. પરિચિતતા પસંદગી વધારે છે.
અને છેલ્લે પેલું જોડાણ, વસ્તુઓને સારી બાબતો સાથે જોડવી.
બરાબર. જાહેરાતો આનો ભરપૂર ઉપયોગ કરે છે. કોઈ પ્રોડક્ટને કોઈ સેલિબ્રિટી સાથે, સુંદર દ્રશ્યો સાથે કે ખુશીની લાગણી સાથે જોડી દેવામાં આવે છે, એટલે આપણને એ પ્રોડક્ટ પણ ગમવા લાગે છે. પેલી ટપરવેર પાર્ટીઓ હોય છે ને,
હા હા,
એ તો આ પસંદગીના સિદ્ધાંતનું, સાથે સાથે પારસ્પરિકતા, સામાજિક પુરાવો, પ્રતિબદ્ધતા, બધાનું પરફેક્ટ મિશ્રણ છે.
સાચી વાત. આ બધા ફેક્ટર ભેગા મળીને કામ કરે છે. ચલો હવે પાંચમા સિદ્ધાંત પર જઈએ, સત્તા, અથોરિટી, નિર્દેશિત આદર. આપણે ઘણીવાર ખાલી પદ કે પોશાક જોઈને જ વ્યક્તિની વાત માની લઈએ છીએ, ખરું ને?
હા, આપણને નાનપણથી જ શીખવવામાં આવ્યું છે કે સત્તાધિકારીઓનું, વડીલોનું, નિષ્ણાંતોનું કજું માનવું જોઈએ, અને મોટાભાગે એ યોગ્ય પણ હોય છે. પણ આ આદર એટલું ઊંડો ઉતરી ગયો છે કે ઘણીવાર આપણો પ્રતિભાવ સ્વચાલિત બની જાય છે. આપણે વ્યક્તિની વાતની યોગ્યતા ચકાસવાને બદલે ફક્ત એની સત્તા કે સત્તાના પ્રતીકોથી પ્રભાવિત થઈ જઈએ છીએ.
સત્તાના પ્રતીકો એટલે?
જેમ કે ડોક્ટરનો સફેદ કોટ, પોલીસની વર્દી. હા, પદવીઓ જેમ કે ડોક્ટર, પ્રોફ, સીઈઓ, પોશાક, ક્લોધિંગ, યુનિફોર્મ હોય કે મોંઘો સૂટ, અને સ્થિતિના ચિહ્નો, ટ્રેપિંગ્સ ઓફ સ્ટેટસ, મોટી ઓફિસ, મોંઘી કાર વગેરે. આ બધું આપણને અજાણતા જ સૂચવે છે કે આ વ્યક્તિની વાત માનવી જોઈએ.
પેલું મિલગ્રામ પ્રયોગ આનું સૌથી ભયાનક ઉદાહરણ છે, નહીં?
હા, એક ખરેખર ચોંકાવનારો પ્રયોગ હતો, જેમાં સામાન્ય લોકો ફક્ત લેબ કોટ પહેરેલા એક વિજ્ઞાનીના કહેવાથી બીજા માણસને, જે ખરેખર એક્ટર હતો, ઇલેક્ટ્રિક શોક આપવા તૈયાર થઈ ગયા હતા, ફક્ત એટલા માટે કે સત્તાધિકારીએ એમ કહ્યું હતું.
અને પેલી રેક્ટલ ઇયરએક વાળી ઘટના, જેમાં નર્સે ડોક્ટરની અસ્પષ્ટ સૂચનાનું શબ્દશઃ પાલન કરીને કાનના ટીપા ગુદામાર્ગમાં નાખી દીધા.
હા, એ બતાવે છે કે સત્તાનું પાલન કરવાની વૃત્તિ કેટલી હદે સ્વચાલિત અને વિચાર્યા વગરની હોઈ શકે છે.
ખરેખર સત્તાના પ્રભાવ વિશે વધુ જાગૃત રહેવાની જરૂર છે. હવે આવીએ છેલ્લા છઠ્ઠા સિદ્ધાંત પર, અછત, સ્કેરસિટી, થોડાનો નિયમ. પેલું લિમિટેડ ટાઈમ ઓફર, હરી, ઓનલી ફ્યુ લેફ્ટ, આ બધું આજ છે ને?
બરાબર. જ્યારે કોઈ વસ્તુ કે તકનીકની ઉપલબ્ધતા ઓછી હોય અથવા મર્યાદિત સમય માટે જ હોય, ત્યારે આપણને એ વધુ મૂલ્યવાન, વધુ ઇચ્છનીય લાગે છે.
એવું કેમ?
કારણ કે મનોવૈજ્ઞાનિક રીતે આપણને કંઈક મેળવવાના આનંદ કરતા કંઈક ગુમાવવાનો ડર, લોસ અવર્ઝન, વધુ અસર કરે છે. જો કોઈ વસ્તુ ઓછી છે તો એને ગુમાવવાનો ભય આપણને મેળવવા માટે વધુ પ્રેરિત કરે છે. એટલે જ પેલી મર્યાદિત સંખ્યા અને સમય મર્યાદાવાળી યુક્તિઓ વેચાણ વધારવામાં આટલી સફળ થાય છે.
અને આની પાછળ પેલો મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયાનો ખ્યાલ પણ કામ કરે છે ને?
હા, જ્યારે આપણી પસંદગીની સ્વતંત્રતા ઓછી થાય છે, જેમ કે કોઈ વસ્તુ મળવી મુશ્કેલ બને છે, ત્યારે આપણને સ્વતંત્રતા ગુમાવવી ગમતી નથી. એના પ્રતિક્રિયા રૂપે આપણને વસ્તુ વધુ જોઈએ છે, જાણે આપણે આપણી સ્વતંત્રતા પાછી મેળવવા માંગતા હોઈએ.
એટલે જ કદાચ જે વસ્તુ પર પ્રતિબંધ હોય એ વધુ આકર્ષક લાગે છે.
ચોક્કસ. રોમિયો અને જુલિયેટ ઇફેક્ટ આનું સારું ઉદાહરણ છે. માતા પિતાનો વિરોધ ક્યારેક કિશોરોના પ્રેમને ઓછો કરવાને બદલે વધુ તીવ્ર બનાવી દે છે. એ જ રીતે પ્રતિબંધિત માહિતી આપણને વધુ મૂલ્યવાન અને વિશ્વાસપાત્ર લાગે છે. હરાજીમાં પણ જુઓ, સ્પર્ધાને કારણે, એટલે કે બીજાને કારણે ઊભી થયેલી અછત, વસ્તુની કિંમત એના વાસ્તવિક મૂલ્ય કરતાં ક્યાંય વધી જાય છે.
અને તમે કહેતા હતા કે જીઆરડીની એ પાછળથી સાતમો સિદ્ધાંત પણ ઉમેર્યો છે, એકતા,
યુનિટી.
હા, એ સિદ્ધાંત એમ કહે છે કે આપણે જે લોકો સાથે કોઈક પ્રકારની ઓળખાણ, આઇડેન્ટિટી શેર કરીએ છીએ, જેમ કે કુટુંબ, કોમ, ધર્મ, રાષ્ટ્રીયતા, ટીમ, એમને આપણે આપણા ગણીએ છીએ, અને આવા આપણા લોકોની વાતથી આપણે વધુ સહેલાઈથી પ્રભાવિત થઈ જઈએ છીએ બીજા લોકોની સરખામણીમાં.
વાહ, આ છ કે સાત સિદ્ધાંતો ખરેખર આપણા રોજબરોજના વર્તન પાછળનું મનોવિજ્ઞાન ખોલી આપે છે. તો આ બધામાંથી આપણે મુખ્ય કયા સંદેશાઓ તારવી શકીએ? શ્રોતાઓ માટે કી ટેકઅવેઝ શું હોઈ શકે? મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આપણે કદાચ જેટલા તર્કસંગત અને વિચારીને નિર્ણય લેનારા પોતાને માનીએ છીએ તેટલા ખરેખર નથી. આપણા ઘણા બધા નિર્ણયો આ સ્વચાલિત ક્લિક વર પ્રતિભાવોથી દોરવાય છે.
બરાબર. બીજું,
આ પ્રભારના સિદ્ધાંતો સાર્વત્રિક છે. એવું નથી કે ખાલી પશ્ચિમના દેશોમાં જ ચાલે. આ માનવ સ્વભાવ સાથે જોડાયેલા છે અને દરેક સંસ્કૃતિમાં દરેક જગ્યાએ કામ કરે છે. માર્કેટિંગ હોય, રાજકારણ હોય, કે પછી આપણા અંગત સંબંધો હોય.
અને ત્રીજો મુદ્દો કદાચ એ છે કે જાગૃતિ એ જ સૌથી મોટો બચાવ છે.
હા, બિલકુલ. જો આપણે આ યુક્તિઓને ઓળખતા શીખી જઈએ કે અત્યારે મારા પર કયો સિદ્ધાંત કામ કરી રહ્યો છે, તો આપણે આપણા સ્વચાલિત પ્રતિભાવને અટકાવી શકીએ છીએ. આપણે એક ક્ષણ થોભીને, વિચારીને, તર્કનો ઉપયોગ કરીને નિર્ણય લઈ શકીએ છીએ.
જેમ કે કોઈ મફત ભેટ આપે ત્યારે તરત ખુશ થવાને બદલે વિચારવું કે ઓકે,
હવે આની પાછળ શું અપેક્ષા હોઈ શકે? પારસ્પરિકતાનો નિયમ યાદ કરવો.
બરાબર. અને ચોથો મુદ્દો કદાચ નૈતિકતાનો છે. આ સિદ્ધાંતો ખૂબ જ શક્તિશાળી છે. એમનો ઉપયોગ લોકોના ભલા માટે, એમને સાચા માર્ગે દોરવા માટે પણ થઈ શકે છે, અને એમનો ઉપયોગ લોકોને છેતરવા, એમનું શોષણ કરવા માટે પણ થઈ શકે છે. એટલે આ જ્ઞાન સાથે એક જવાબદારી પણ આવે છે.
પુસ્તકમાં અમુક વાક્યો કે વિચારો ખરેખર યાદ રહી જાય એવા છે, જેમ કે પેલું કારણ કે વાળું, એનો સાર શું હતો?
હા, એનું સાર એ હતો કે જ્યારે આપણે કોઈ મદદ માંગતી વખતે કારણ કે શબ્દ વાપરીને કોઈ કારણ આપીએ છીએ, ત્યારે લોકોની સંમતિ મળવાની શક્યતા વધી જાય છે. પછી ભરેને આપેલું કારણ બહુ મજબૂત કે તાર્કિક ન હોય, એ આપણા મગજના ક્લિકવર સ્વભાવને ઉજાગર કરે છે.
અને પારસ્પરિકતા વિશે, પેલું વણમાગી ભેટ અને અસમાન વિનિમયવાળું,
એના માટે કહી શકાય કે પારસ્પરિકતાનો નિયમ એટલો બધો શક્તિશાળી છે કે આમંત્રણ વગરના ઋણ ઊભા કરી શકે છે અને ઘણીવાર અસમાન લેવડદેવડ તરફ દોરી જાય છે. એક નાનકડી શરૂઆતની મહેરબાની પણ બદલામાં નોંધપાત્ર રીતે મોટી તરફેણ સ્વીકારવાની જવાબદારીની ભાવના પેદા કરી શકે છે.
અને અછત માટે પેલું ચેસ્ટર્ટનનું વાક્ય તમે કહ્યું હતું.
હા, જી કે ચેસ્ટર્ટનનું કોટ જે ચિયાલ્ડિની વાપરે છે, કોઈ પણ વસ્તુને પ્રેમ કરવાનો કે મહત્વ આપવાનો સાચો રસ્તો એ સમજવું છે કે તે ગુમાવી શકાય છે. આ સીધું નુકસાનના ડર, લોસ અવર્ઝનની શક્તિ તરફ ઇશારો કરે છે, જે અછતના સિદ્ધાંત પાછળનું મુખ્ય ચાલક બળ છે.
ખૂબ સરસ. તો હવે આ બધું જાણ્યા પછી આપણા શ્રોતાઓ આ સિદ્ધાંતોને પોતાના રોજિંદા જીવનમાં કેવી રીતે વાપરી શકે, અથવા કહો કે એનાથી બચવા માટે શું કરી શકે? થોડી વ્યવહારુ ટિપ્સ.
ચોક્કસ. સૌથી પહેલા તો એક ગ્રાહક તરીકે વધુ સજાગ બનો. જ્યારે પણ તમે ફ્લેશ સેલ, લિમિટેડ એડિશન કે ઓફર જલ્દી પૂરી થઈ રહી છે જેવું કંઈક જુઓ, એટલે કે અછતની યુક્તિ, ત્યારે એક ક્ષણ અટકો. તમારી જાતને પૂછો, શું મને આ વસ્તુ ખરેખર એના ગુણવત્તા કે જરૂરિયાત માટે જોઈએ છે, કે પછી ફક્ત એ જ જતી રહેશે એના ડરથી જ હું એના તરફ ખેંચાઈ રહી છું?
અને પેલી મફત ભેટ કે મફત સેવા.
હા, જ્યારે કોઈ અચાનક તમને કંઈક મફત આપે, ખાસ કરીને કોઈ સેલ્સ પર્સન કે કંપની, ત્યારે તરત જ પારસ્પરિકતાનો નિયમ યાદ કરો. વિચારો કે શું બદલામાં કોઈ અપેક્ષા રાખવામાં આવી રહી છે. જરૂરી નથી કે તમે ઋણ ચૂકવવા માટે કંઈક ખરીદો જ.
અને સત્તાના પ્રભાવ વિશે શું? જાહેરાતોમાં આવતા નિષ્ણાતો કે પછી કોઈ મોટા પદવાળી વ્યક્તિની સલાહ,
ત્યાં શંકાશીલ બનો. ખાલી પદવી, ડોક્ટર, એક્સપર્ટ કે પોશાક જોઈને પ્રભાવિત ન થાઓ. પૂછો કે આ નિષ્ણાત ખરેખર આ વિષયના જાણકાર છે, એમની સલાહ પાછળ કોઈ પુરાવા છે, એમનો પોતાનો કોઈ અંગત સ્વાર્થ, વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે.
અને સોશિયલ મીડિયા પર જે વાયરલ થાય છે, સામાજિક પુરાવો, એના પર તો આંધળો વિશ્વાસ ન જ કરવો જોઈએ.
બિલકુલ નહીં. બધા કરે છે એટલે સાચું જ હશે એવું માની લેવાને બદલે માહિતીની સત્યતા ચકાસવાનો પ્રયત્ન કરો, ખાસ કરીને જ્યારે માહિતી ભાવનાત્મક રીતે ઉશ્કેરનારી હોય.
આ તો થઈ બચાવની વાત. શું આ સિદ્ધાંતોનો સકારાત્મક ઉપયોગ પણ થઈ શકે અંગત જીવનમાં?
ચોક્કસ થઈ શકે. દાખલા તરીકે પ્રતિબદ્ધતા અને સુસંગતતાનો સિદ્ધાંત. તમે બાળકોને કોઈ સારા કામ માટે નાની પ્રતિબદ્ધતા કરવા પ્રોત્સાહિત કરી શકો. જેમ કે, આ અઠવાડિયે તું રોજ 5 મિનિટ વાંચીશ. એક વારે હા પાડે અને કરે, પછી ધીમે ધીમે એમનામાં વાંચવાની ટેવ કેળવી શકાય.
અને સંબંધોમાં
પસંદગીનો સિદ્ધાંત. સાચા અને મજબૂત સંબંધો બાંધવા માટે તમે સમાનતાઓ શોધી શકો છો, નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરી શકો છો અને સહિયારા ધ્યેયો પર સાથે મળીને કામ કરી શકો છો. અલબત્ત આ બધું સાચા દિલથી થવું જોઈએ, યુક્તિ તરીકે નહીં.
સાચી વાત છે. આખી ચર્ચા ખરેખર આંખ ખોલનારી રહી. મારા માટે સૌથી મોટો પાઠ એ છે કે આપણે કેટલા બધા અર્ધજાગૃત પ્રભાવો હેઠળ જીવીએ છીએ અને નિર્ણયો લઈએ છીએ. એના વિશે સભાન થવું એ જ પહેલું પગલું છે.
અને મારા માટે કદાચ એ સમજ વધુ દ્રઢ થઈ કે આ સિદ્ધાંતો તો તટસ્થ છે, એ સારા કે ખરાબ નથી, તેનો ઉપયોગ કરનારની નિયત એને સારો કે ખરાબ બનાવે છે. આ જ્ઞાન આપણને ફક્ત બચાવ માટે જ નહીં, પણ વધુ સારા, વધુ નૈતિક અને વધુ અસરકારક રીતે વાતચીત કરવા માટે પણ સક્ષમ બનાવી શકે છે.
શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જઈએ. આજના ડિજિટલ યુગમાં
જ્યાં સોશિયલ મીડિયા, ઓનલાઈન માર્કેટિંગ, અલ્ગોરિધમ્સ આ બધું સતત આ જ 6-7 સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આપણને પ્રભાવિત કરી રહ્યું છે, ત્યાં આ પ્રભાવના હથિયારોનું સ્વરૂપ કદાચ બદલાઈ રહ્યું છે અને એના નવા સ્વરૂપોથી બચવા માટે આપણે શું નવી સ્ટ્રેટેજી અપનાવવી પડશે, વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્રે ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.